SBS Audio is supported by advertising.
Why do people want to be at work? To feel heard, appreciated, part of something, and to know there's a career path for everyone. Inclusive workplaces are linked to increased innovation, productivity, and employee satisfaction. Make your organisation a place where people want to be. For inclusion and diversity training, visit inclusion-program.com.au.
આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
નમસ્તે મિત્રો, આજથી આરંભ થઈ રહેલા નવા વર્ષના આપ સૌને વધામણા. નવું વર્ષ આપ સર્વ માટે સુખ અને સ્વાસ્થ્ય લાવે એવી અભ્યર્થના સાથે પ્રસ્તુત છે 21મી ઓક્ટોબર મંગળવાર સુધીના ભારતના સમાચાર. દિવાળી આવશે અને જશે, પણ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફટાકડા આખું વર્ષ ગાજતા રહેશે. ગયા મે મહિના દરમિયાન પોતે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વકરતું અટકાવ્યું હતું એવો દાવો ટ્રમ્પ અનેક વખત કરી ચૂક્યા છે અને અનેક મંચ પરથી પણ કરી ચૂક્યા છે. હમણાં આ દાવો એમણે વધુ એકવાર કર્યો છે અને એ પણ મોટા આંકડા સાથે. અમેરિકાની એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું છે કે એ વખતે એટલે કે ઓપરેશન સિંદૂરના નામે ભારતે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી આદરી અને પાકિસ્તાને એના વળતા જવાબ રૂપે ભારત તરફ થોડા યુદ્ધ વિમાનો મોકલ્યા, ત્યારે પોતે એટલે કે ટ્રમ્પે બંને દેશ પર 200% ટેરિફ નાખવાની ધમકી આપી હતી અને આટલી જંગી ટેરિફના ડરથી જ બંને દેશે 24 કલાકમાં યુદ્ધ અટકાવી દીધું હતું. હમણાં ચીન સાથે અમેરિકાનો ટેરિફ વોરનો મુદ્દો ચર્ચામાં છે, ત્યારે ટ્રમ્પે કહ્યું છે કે એશિયાની બે અણુસત્તાને એટલે કે પાકિસ્તાન અને ભારતને પોતે ટેરિફના નામે ડરાવી મંત્રણા માટે મનાવ્યા હતા અને એ રીતે એમની વચ્ચે યુદ્ધ વિરામ કરાવ્યો હતો. અન્યથા આ યુદ્ધ બહુ લાંબુ ચાલ્યું હોત અને એમાં અનેક લોકોએ જાન ગુમાવ્યા હોત. ટ્રમ્પે એમ પણ કહ્યું કે 3 દિવસ ચાલેલા યુદ્ધમાં 7 વિમાન તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ ફાઇટર પ્લેન કયા દેશના હતા એ સ્પષ્ટતા એમણે આ વખતે પણ કરી નહોતી. શ્રોતા મિત્રોને ખ્યાલ હશે જ કે ટ્રમ્પનો આ દાવો ભારત અગાઉ પણ અનેક વાર નકારી ચૂક્યું છે, જો કે ટ્રમ્પ એનાથી અટક્યા નથી. આ સપ્તાહની શરૂઆતમાં ટ્રમ્પે ફરી એકવાર એવો દાવો પણ કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમને એવી ખાતરી આપી છે કે ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદે. ભારત આમ તો આ દાવાને પણ નકારી ચૂક્યું છે. જો કે ટ્રમ્પે આવા દાવા કરવાનું ચાલુ રાખતા ભારતીય વિદેશ મંત્રાલયે વિધિવત રીતે એવું નિવેદન બહાર પાડવું પડ્યું છે કે રશિયા પાસેથી પેટ્રોલિયમ તેલ ખરીદવાના કે ન ખરીદવાના મુદ્દે મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત જ થઈ નથી. ટ્રમ્પના આવા દાવા પછી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ભારત એની તેલની જરૂરતને અનુરૂપ અને વૈશ્વિક આર્થિક પરિબળના આધારે ક્રૂડની ખરીદી ક્યારે અને કયા દેશ પાસેથી કરવી એ નક્કી કરે છે. એ વિશે એક પત્રકાર પરિષદમાં પૂછવામાં આવતા ટ્રમ્પે એમ કહ્યું કે ભારત તરફથી આવું કોઈ નિવેદન થયું છે એવું માનવા એ તૈયાર નથી. એ વખતે એમણે ફરી કહ્યું કે પોતે નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે અને મોદીએ જ એમને એવું આશ્વાસન આપ્યું છે. જો કે એ વખતે પણ એમણે મોદી સાથે પોતાની વાતચીત ક્યારે થઈ એ વિશે કોઈ ફોડ પાડ્યો નહોતો. આ વિશે ઓર એક સવાલના જવાબમાં એમણે કહ્યું કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખશે તો અમેરિકા એના પર હજી વધુ ટેરિફ લાગુ કરી શકશે. સવાલ એ છે કે ટ્રમ્પના દાવા પ્રમાણે મોદીએ જો એમને ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે એવી બાંયધારી આપી હોય તો પછી એ હજી ભારત પર વધારાની ટેરિફ લાદવાની ધમકી કેમ આપી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજી 2 વર્ષની વાર છે, પરંતુ અત્યારથી એની તૈયારી થતી હોય એમ ભારતીય જનતા પક્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મોટા ફેરફાર કર્યા છે. કાર્યક્ષમતાના મુદ્દે તથા વિવાદાસ્પદ વાણી અથવા વર્તનના કારણે અમુક પ્રધાનને પડતા મૂકવામાં આવ્યા છે. મંત્રીઓની સંખ્યા 16થી વધારી 26 કરવામાં આવી છે. જોકે સૌથી બોલકો ફેરફાર તો એ છે કે અત્યાર સુધી રાજ્યકક્ષાના મંત્રી રહેલા સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીને નાયબ મુખ્યપ્રધાન તરીકે બઢતી આપવામાં આવી છે. 40 વર્ષના હર્ષ સંઘવી આ હોદ્દો મેળવનારા ગુજરાતના સૌથી નાની ઉંમરના ધારાસભ્ય છે. હર્ષ સંઘવીને ગૃહ જેવા મહત્વના ખાતાનો અખત્યાર પણ સોંપવામાં આવ્યો છે અને એ ઉપરાંત એ રમતગમત તથા યુવા વિકાસ, ટ્રાન્સપોર્ટ, કાનૂન, ઉદ્યોગ, પર્યટન અને યાત્રાધામ વિકાસ જેવા વિભાગની જવાબદારી પણ સંભાળશે. પ્રધાનમંડળમાં ફેરફાર કરવાના નામે ભાજપ મોવડીમંડળે ગયા સપ્તાહે તમામ મંત્રીઓના રાજીનામા લઈ લીધા હતા. એમાંથી નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા અને પુરુષોત્તમ સોલંકીને યથાવત જાળવી રાખવામાં આવ્યા છે. તો બીજી બાજુ રાઘવજી પટેલ, મોળુભાઈ બેરા, બળવંત રાજપૂત સહિત કેટલાક નેતાઓને નવા પ્રધાનમંડળમાં જગ્યા મળી નથી. વિધાનસભાની છેલ્લી સામાન્ય ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પોરબંદરના અર્જુન મોઢવાડિયાનો પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો વચ્ચે થોડો સમય સત્તાથી દૂર રહેલા જીતુભાઈ વાઘાણી મંત્રી તરીકે પાછા ફર્યા છે. મોઢવાડિયાને વન તથા પર્યટન અને વિકાસ તથા ટેકનોલોજી મંત્રાલય સોંપવામાં આવ્યા છે. તો વાઘાણી કૃષિ, પશુ સંવર્ધન, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ સંભાળશે. મોરબીના વાચાળ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહેલીવાર પ્રધાનમંડળમાં સ્થાન મેળવી શક્યા છે. એમને શ્રમ તથા કૌશલ્ય વિકાસ મંત્રાલયનો અખત્યાર સોંપવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ સ્ટાર રવિન્દ્ર જાડેજાના પત્ની અને 2022માં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી જીતેલા રીવાબા જાડેજા ને પ્રાથમિક, માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. થોડા મહિના અગાઉ વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી. એક સમયે કેશુભાઈ પટેલ જેવા દિગ્ગજ ભાજપી નેતા જ્યાંથી ચૂંટાઈ આવ્યા હતા એ બેઠક જોકે આ વખતે ભાજપે ગુમાવી પડી અને એના સીધા પરિણામ રૂપે ભાજપે પ્રધાનમંડળના નવગઠન સાથે સૌરાષ્ટ્રના 9 ધારાસભ્યોને પ્રધાન બનાવ્યા છે. સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી નરેન્દ્ર મોદીએ એક શિરસ્તો પાળ્યો છે. દર વર્ષે દિવાળી દેશની કોઈને કોઈ સરહદે સૈનિકો વચ્ચે વિતાવવાનો. પછી એ જમ્મુ કાશ્મીરના બાંદીપુરા જિલ્લાની ગુરેજ વેલી હોય કે કારગિલ, રાજસ્થાન હોય કે પંજાબ કે પછી લડાખ. ગયા વર્ષે નરેન્દ્ર મોદીએ કચ્છ સીમાએ લશ્કરની 3 પાંખ ઉપરાંત સીમા સુરક્ષા બળના જવાનો સાથે દિવાળી મનાવી હતી. આ વખતે પણ મોદીએ દિવાળીનો દિવસ દેશની રક્ષા કરતા જવાનો સાથે વિતાવ્યો. જોકે આ વખતે દિવાળીએ મોદીએ માટે કોઈ જમીની સરહદ બદલે દેશના સાગરી સીમાડા સાચવતા યુદ્ધ જહાજ વિક્રાંતની પસંદગી કરી. અત્યારે દેશના પશ્ચિમ કિનારે ગોવા અને કારવારના દરિયામાં તહેનાત ભારતીય નૌકાદળના સંપૂર્ણ દેશી બનાવટના વિમાનવાહક જહાજ વિક્રાંત પર મોદી રવિવારે સાંજે પહોંચ્યા હતા. બીજા દિવસે મોદીએ વિક્રાંતના 9 સૈનિકો વચ્ચે વિતાવ્યો અને MiG-29 સહિતના યુદ્ધ વિમાનોની મધદરિયે કવાયત પણ નિહાળી. કોચી શિપયાર્ડમાં નિર્માણ પામેલું આ વિમાન વાહક જહાજ એટલે કે એરક્રાફ્ટ કેરિયર વર્ષ 2022માં દેશના નૌકાદળમાં સામેલ થયું છે. આ પહેલા પણ નૌકાદળ પાસે વિક્રાંત નામનું જ વિમાન વાહક જહાજ હતું, જેણે 1971ના યુદ્ધમાં એ સમયના પૂર્વ પાકિસ્તાન નજીકના બંગાળના ઉપસાગરમાંથી ઢાકા, ચિત્તાગોંગ તથા કોક્સિસ બજાર સહિતના એરપોર્ટ પર ભારે બોમ્બ વર્ષા કરી ત્યાં તહેનાત પાકિસ્તાની વિમાનો માટે ટેકઓફ સુધા કરવાનું અશક્ય બનાવી દીધું હતું. એ ઘટના તાજી કરવા સાથે મોદીએ વિક્રાંતના તૂતક પર નવ સૈનિકોને સંબોધતી વખતે કહ્યું હતું કે વિક્રાંતના નામથી સુધા પાકિસ્તાન થથરે છે. થોડા મહિના અગાઉ ઓપરેશન સિંદૂર વખતે પણ અરબી સમુદ્રમાં વિક્રાંતની હાજરી માત્રથી પાકિસ્તાનમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું. મોદીએ એમ પણ કહ્યું કે વિક્રાંત જેવા યુદ્ધ જહાજ પાસે એટલી પ્રચંડ તાકાત છે કે યુદ્ધ શરૂ થતા પહેલા દુશ્મન ડરીને પરાજય સ્વીકારી લે. ઓપરેશન સિંદૂર વખતે દેશની 3 સેનાએ જે સંકલન રાખ્યું એના પરિણામે 3 દિવસ જેટલા ટૂંકા સમયમાં પાકિસ્તાન ઘૂંટણે પડી ગયું હતું એમ પણ મોદીએ જણાવ્યું હતું. પોતાના સંબોધનમાં મોદીએ દેશમાંથી નામશેષ થઈ રહેલા નક્સલવાદ વિશે ઉલ્લેખ કરી કહ્યું કે આશરે 1 દાયકા અગાઉ જુદા જુદા રાજ્યના 125 જેટલા જિલ્લામાં નક્સલવાદ ફેલાયેલો હતો. જોકે અત્યારે દેશના માત્ર 11 જિલ્લા જ એના પ્રભાવ હેઠળ છે અને હવે બહુ ઓછા સમયમાં દેશમાંથી નક્સલવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે એવો આશાવાદ પણ મોદીએ વ્યક્ત કર્યો હતો.
લાઈક, શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.